તારીખ 20/5/1997 થી તારીખ 25/5/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 100.
એક પક્ષ પરિપક્વ હોય તો બીજો પક્ષ પરિપક્વ ન હોય તો ન થાય, બે પક્ષ પરિપક્વ હોય ત્યારે જ થાય. તો એક પક્ષ તો કામ થાય નહીં, વનવે ટ્રાફિક ચાલુ. ના પણ એમને એટલી સમજણ ન હોય ને કે આમાં બે પક્ષ પરિપક્વ હોય તો સાથે બેસી શકે. એક પક્ષ જુદો હોય ને બીજો પક્ષ જુદો હોય તો, એક પક્ષ બરાબર હોય તો કઈ સાથે તો સત્સંગ થઈ જ ન શકે.
મારે હું તો કેવાનો ભાવ નથી હતો, હું આ તો કઈ આ રીતે ભૂલી રીતે મારી થઈ ગઈ.
એવો એવો પ્રસંગ પડે ત્યારે શોર્ટ કરી નાખું. સત્સંગમાં સારી વાત આવશે તો હું તમને કહીશ. છતાં તમારે લાભ લેવો હોય તો સંકોચ વગર આવી શકો છો. હું ગાડી લઈ લઈશ. હા આપણે શું કરવો, શા માટે આપણે શા માટે કોઈ નો આગ્રહ? એ બાપુજી નથી, એક જીવ છે. આપણે બાપુજી માને શું કરવા ચાલુ, એ પણ એક જીવ છે. આત્મકલ્યાણ કરવા માંગતા હોય તો આપણું અનુમોદન છે, ન કરવા માંગતા હોય તો આપણી ઉદાસીનતા છે. વાત ફિનિશ.
આમ
તો પરલક્ષ માં જાય છે. પરલક્ષ માંથી 1000 દોષ ના ફણગા ફૂટે, 1000 પ્રકારના. એટલી દરકાર બીજાની છે એટલી દરકાર પોતાની નથી, જેટલી દરકાર બીજાની છે એટલી દરકાર પોતાની નથી. એ એક ખોટો ભ્રમ છે કે બીજા મારા દોસ્ત જાણશે તો મને અમુક રીતે જોશે, એક મોટો ભ્રમ છે. પોતાના દોષ નિવેદન કરવાથી સમજદાર લોકો સરળતાને જોશે, નહીં સમજદાર હોય એ બીજી રીતે જોશે, સમજદાર હશે એ સરળતાને જોશે. જુઓ કેટલી સરળતા છે, કેટલી નમ્રતા છે એમ જોશે. એટલે ઓલો ભ્રમ ખોટો છે કે મને બીજા બીજી રીતે નીચી યોગ્યતા વાળા ગણશે, નીચી યોગ્યતામાં જોશે, એ ભ્રમ ખોટો છે. નિવેદન કરવું એ પણ એક યોગ્યતાનો વિષય છે અને એ યોગ્યતા નથી. અને આપણે મનમાં માનીએ કે આપણું કોઈ જાણતા નથી એટલે આપણને કોઈ નીચે જોતા નથી, પણ એવું નથી. તમે નિવેદન નથી કરી શકતા એ બતાવે છે કે તમારી યોગ્યતાનો પારો અમુક જગ્યાએ છે. એવું ખોટા ભ્રમમાં રહેવા જેવું નથી. અને જેને કામ પોતાનું હિત કરવું છે એને દરકાર કોને? કોનું સર્ટિફિકેટ લઈને કોઈનું કામ કરવું છે? આપણે આપણું કામ કોઈના સર્ટિફિકેટ થી કરવું છે? એ વસ્તુ ખરીદતી ખરીદાતી તો નથી, ખરીદી શકાતી નથી. શું કહે મને નિશ્ચય આવ્યો છે, મારે તો સાધન કરવું છે. એવું નિશ્ચય આવ્યા વગર કોઈને સાધન થતું નથી. સાધન કરશે શું એમ કીધું, એ તો કઈ ડરવાની જરૂર જ નથી. જેને જેમ લાગવું હોય એમ લાગે, ગણવું હોય એમ ગણે, મારે મારું કરવું, આત્મહિત કરવું છે માટે હું હિત કરવા માટે આ સાધન અપનાવું છું. એમાં મારે કોઈના સામે જોવું નથી. એટલે તો બસ આપણે એ પ્રયોગ ચલાવ્યો હતો. તમે મારા દોષ ને કયો એટલે ખોટા તો ખોટા, હાચા તો હાચા, જે કોઈ ખોટા કે અથવા ખોટો ખ્યાલ ગયો હોય ને કે એમ બને ભલે ને કે એમાં નુકસાન આપણને થોડું થઈ જવાનું છે. એ વાત જલ્દી સ્વીકારી લીધી. અહીંયા ભગવાન કહે છે તો સ્વીકાર નથી આવતો. ઓલું વાત કેટલી જલ્દી સ્વીકારી લીધી. એમ જ થાય.
Thank you.
નાની બસ નહીં નાની બસ તો આપડે કહો અહિયાં જાવ હું આપડે કહો અહિયાં બે વાળી નામ ને આપડે ક્યાં એવું છે જવાથી મતલબ આ કંકુ કઈ રીતે બસ ના બસ
મૂકી ને
હા એ પાછળ જે મોટી બસ આવી ને ખુશ બેગ થી મોટી એ રોડ એવો આવે છે ત્યાંથી એક જ બસ થઈ શકે વચમાં એને આગી ઓલા એમ કીધું બંધ રહે કે આમાં આ પછી બંધ એને મને વાત કરી આટલું એવું છે નીચે ઓલા ફૂલ માં ભાઈ જાય
બહુ મોટું કામ કરવા આપણે નીકળ્યા છીએ એટલું લક્ષમાં રાખવું જોઈએ. બહુ મોટું કામ કરવા નીકળ્યા છીએ અને નાના નાના ક્ષુદ્ર હૃદયોની અંદર ક્ષુદ્ર અનુકૂળતા પ્રતિકૂળતા સામાન્ય તો અનુકૂળતા પ્રતિકૂળતા તમે ગાડીમાં બેહો કે રિક્ષામાં બેહો શું ફરક પડે? આપણે કેટલો ફરક પડી જાય? તમે ત્રણ જણ વચ્ચે રિક્ષા કરવામાં ફરક કેટલો પડી જાય? આપણે બહુ મોટું કામ કરવા નીકળ્યા છે અને આમાં આપણને અટકવું પોસાય નહી. નાની નાની વાતમાં અટકવું પોસાય નહી. બહુ મોટી વાત હોય તો અટકવું પોસાય નહીં, તો નાની નાની વાતમાં અટકવું બિલકુલ પોસાય નહીં. આપણું લક્ષ હોવું જોઈએ, નહીતર આ બધું થયા જ કરવાનું. છેવટે કઈ નહીં તો આ ગ્લાસ આ ગ્લાસ ફાવશે એવું થયા કરશે. શું મને આ થાળી નહીં આ થાળી ફાવશે એવું થયા કરશે. આ જીવ છે ને એ રીતે બહુ એની ખરાબ પરિસ્થિતિ છે એવી બાબતમાં. શું એટલે એ તો એકદમ આખા સંસારનું પોટલું વાળીને કીક મારવાની છે. ત્યાં જીની જીની બાબતમાં શું રોકાવો? ફરક હું પડી જવાનો હતો. ખરેખર તો કોઈ આપણને અનુકૂળતા આપતા હોય તો નહીં લેવાની આપણી વૃત્તિ હોવી જોઈએ. એના માટે લેવાની વૃત્તિ છે તો એ તો કેટલું ઉલટું છે. આપણને કોઈ વધારે અનુકૂળતા આપતા હોય તો આપણે નહીં લેવાની વૃત્તિ આપવી જોઈએ. એના માટે સામેથી આપણને અનુકૂળતા લેવાની વૃત્તિ થાય તો વિપર્યાસમાં આપણે ચાલ્યા જઈએ છીએ. સોનગઢની અંદર આપણા ટ્રસ્ટ તરફથી વિતરાગ ટ્રસ્ટ તરફથી એવો વિચાર કર્યો કે આત્માર્થી માણસોને આપણે આર્થિક મદદ કરવી. એટલે અમે પૂછીએ કે ભાઈ આમાં કોણ એવા આત્માર્થી છે કે જેને આર્થિક મદદ કરવા યોગ્ય છે, તમારો કોઈનો ખ્યાલ હોય તો કહેજો. આપણા 5-10 જે અંગત પરિચય હોય એને સૂચના આપી રાખીએ, કહી રાખીએ. કોઈ રકમ આત્માર્થી માણસ દેખાય તો આપણે એને આપણે મદદ કરવી છે, વાત્સલ્યની દ્રષ્ટિએ. એક નાની ઉંમરના મુંબઈથી આવેલા ભાઈ હતા, એનું નામ આપ્યું. ક્યાં મળશે તો કે તારે અહીંયા સમિતિના ફલાણા રૂમમાં એ બેઠા બધા ચર્ચા કરતા હશે, તો 3-4 જણા ચર્ચા કરતા હતા. હું ગયા પછી થોડી ચર્ચામાં બેઠા વાતચીત થઈ, તો જવાહરભાઈની બધા હતા. જવાહરભાઈ અમે તો ભાઈશ્રી પાસેથી બધું સમજાય છે, આમ છે તેમ છે, પણ થોડુંક મારે યાર ચર્ચા શરૂ કરાવી બધું. છેવટે અમે ઊભા થતા અમે વાત કરી, ભાઈ આ ભાઈ મુંબઈથી આવે છે તો હા એમને અહીંયા રહેવાની બહુ જ ભાવ છે, પણ એમને સર્વિસ છે અને સર્વિસના હિસાબે પાછું જવું જ પડે, અમુક ટાઈમ તો સર્વિસ કરવી જ પડે. એમ કરીએ અને વધારે રહેવાનો ભાવ હોય તો આપણે થોડોક, અમારે તો વાત્સલ્ય ખાતું છે, આત્માર્થીને મદદ કરવા અમે માગીએ છીએ, તો અમે થોડુંક એમ એમ એ બાબતમાં હાથ લંબાવીએ, થોડા તરત ના પડે. મારે એવી રીતે નથી પૈસા લેવા. કેમ? તો કે તમે આત્માર્થીને દેવા માગો છો ને, પેલા તો કે હું આત્માર્થી જ નથી, કે હું કેવી રીતે લઈ શકું, કે તમારી મદદ હું કેવી રીતે લઈ શકું? હું તો આત્માર્થી હજી થયો જ નથી, કે મારે તો હજી આત્માર્થી થવાનું છે, કે એટલું હું અહીંયા આવું છું, કે બોલો. એવી વૃત્તિ હોવી, હા, સગવડો લેવાની, બીજા પાસેથી કાંઈ મેળવવાની. આ ભૂમિકામાં વૃત્તિ થઈ તમારે કાંઈ પ્રોગ્રેસ ન થાય તમારે, કારણ કે પરમ નિષ્ફળતા કેળવવાની છે. અત્યારથી જો તમે સ્પૃહામાં આવી જાઓ તો નિષ્ફળતામાં તો આમાં વારો જ ન આવે કોઈ દિવસ. સ્પૃહામાં આવી જાવ એટલે આખો અભિપ્રાય તમારો એ રીતે કામ કરતો થઈ જાય પછી બધી જગ્યાએ. પછી નાની વાત હોય તો એમાં એ થાય, મોટી વાત હોય તો એમાં એ જ થાય. પછી એક જ બાટા પર ગાડી હાલે, પછી બાટો ટ્રેક જ ચેન્જ ન થાય. એમાં માણસો હોય છે, મારા ચેતન સ્ટોર શાંતિ ભાઈ બહુ જ સામાન્ય સ્થિતિમાં હતા, અહીંયા સ્ટોર શરૂ કર્યો તારે. એટલે ખ્યાલ આવ્યો તો એકવાર ખોટું બોલીને હું પૈસા દેવા ગયો હતો એને, એટલે અમારે સત્તાનો વેપાર છે ને, એટલે એક વખત વિચાર આવ્યો કે ચાલો તમારા નામે એક સોદો કરી લઈએ. હા, સોદો કર્યો અને સાંજે જ પાછા ભાવ થઈ ગયો, એટલે સોદો સરખો કરીને 250 રૂપિયા મળ્યા છે. કીધું 250 રૂપિયા તમને દેવા આવ્યો છે. બિલકુલ નહીં ને, તમારે મારા નામે સોદો કરવો નહીં, મારા નામે વેપાર કરવો નહીં, કેમ કે જશે તો તમારે જશે, મારે ત્યાં ત્યાં છે નહીં કે દેવાના, મારે નથી. ધરાવ નો લે તો એ 150 ને પરિશ્રમ કરીને 150-200 રૂપિયા એ મહિને કમાતા હતા. બહુ પ્રમાણિકતાથી વેપાર કરે, કેટલી પ્રમાણિકતાથી વેપાર કરે. કે એકવાર હું બેઠો હતો ને એક છોકરો આવ્યો, ગ્રામસનો વાઇસર છે તો કે છે, પ્રવીણ સ્ટોરમાં તો 2-3 હજાર ચીજ રાખતા હોય. રમેશનું વાઇસર છે તો કે છે, તો કે શું પૈસા દેવાના મારે વાઇસરનો શું ભાવ? તો કે એકાનાનું એક, તો કે આ બે આના બે મને આપો, તો કે બે આના 3 કે આપે તે એકાનાનું એક એને કીધું. તો કે તો લ્યો આ બે આને મને બે આ બે આપો, કે તો કે બે આના 3 દેવાના, કે એવો પ્રમાણિક વેપાર કરવા વાળો માણસ. બીજો વેપાર કોઈ એમ કે નાનો છોકરો લેવા આવ્યો હોય, બે આના બે આ પકડાવી દે, એ બે આના 3 પોતે વેચતો હોય, પાછા એ બે આના 3 એને આપ્યા. જરાય નફો વધારે દેવાની વૃત્તિ નહીં એની, વેપાર ની અંદર.
બેઠો હતો બધાને જોયા, બધા મોટા માણસો ચર્ચા કરતા પંચાયતી કરતા, તો કે જો આટલી આવા ઉંમરમાં કઈ ચિંતા નથી, પછી હું પોતાની જાતને મને શું ચિંતા છે. આ સત્સંગમાં વાતો સાંભળી એટલે એના ઉપર ઉપર ઉપરથી બધા વિચારો કરું છું. પછી એક બીજું લાગતું તો નથી.
એમાં શું છે કે આપણા કઈ અનંત જન્મ મરણ આપણને યાદ થોડા રહી,
જૂનું દેખાવાનું
તો છે ને, યાદ રહી ને, ભવિષ્યના તો હજી થયા નથી, એનું કઈ જ્ઞાન થાય નહીં. પણ બધા જીવોને જોઈએ છીએ, જન્મતા ને મરતા તો જોઈએ છીએ કે નહીં?
બરાબર.
બીજા જીવોને જન્મના જન્મ મરણ તો જોઈએ છીએ ને, તો બધા જીવ જ છે ને. આપણે ફરતા ફરતા મનુષ્ય થઈ ગયા એટલે શું થઈ ગયા, એવી દશા નહીં થાય એવું કેમ કહેવાય? અને જો સાયન્સને સમજીએ છીએ તો કારણ ને કાર્ય ને તે સંધિ છે, કારણ કાર્ય છે તો વસ્તુનું સ્વરૂપ છે, કારણ કાર્ય રૂપે તો વસ્તુનું સ્વરૂપ છે. જેવા કારણ થવાના એવા જ જરાક ફળાવવાના, જેવા કારણ થવાના એવા જ ફળાવવાના ને આવે છે. આપણે શા માટે અમુક જ ફેમિલીમાં છે, શા માટે એથી ઉપરનામાં નથી ને નીચેનામાં નથી, તરત સમજાય એવું છે, તરત જ સમજાય એવું છે. આપણને શું બીજાને ઘર્ષણ કરવું પડે છે, તમારે કેમ ઘર્ષણ કરવું પડતું નથી? શા માટે મોટાભાગના તો ફ્રિક્શનમાં આવવું પડે છે, ત્યારે સત્સંગમાં એને અલગ થાય છે, સત્સંગમાં એનો વ્યૂ આવી શકે છે. કોઈ પુણ્યયોગ છે તો એનું કોઈ કારણ સેવું છે, કારણ પ્રમાણે કાર્ય છે. આપણે તપનો લાભ લેવો એ આપણું કામ છે.
પણ ભવિષ્યમાં મારું શું થશે એ વસ્તુની ખરેખર અંતરથી ચિંતા નથી.
એનું કારણ શું છે કે ભવિષ્ય જો આપણે ઉપેક્ષા કરીએ, પ્રમાદ કરીએ, તો ભવિષ્ય કેવું જશે એની ભયંકરતા વિઝ્યુઅલાઇઝ નથી થતી. જે તક મળી છે એ તક ઉપેક્ષા કરીને આપણે ગુમાવીએ કે પ્રમાદ કરીને ગુમાવીએ, તો એનું રિઝલ્ટ શું આવે એ આપણને ખબર નથી. શું નાના છોકરાને સર્પ સાથે રમવાની મજા આવે, માનો રમતો એમાં સર્પ આવી ગયો, સર્પ સાથે રમવા માંડ્યો છોકરો, એટલે એ નિર્ભય થઈને રમે છે, એને ખબર નથી, માટે એને રિસ્ક નથી એમ કહી શકાય. હે, કહી શકાય કે એને રિસ્ક નથી? પૂરેપૂરું રિસ્ક છે. એ સર્પ ક્યારે કરે છે એને શું ખબર પડે? એવી રીતે કાંઈ બફમાં તો રહેવાય જ નહીં. આ માર્ગ છે એ વિચારવાન જીવનો માર્ગ છે. કૃપાળુ દેવે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, એવી વ્યાખ્યા કરે છે, મુમુક્ષુને ડિફાઈન કર્યા છે એવી રીતે. મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. વિચારવાનું કામ છે. મને આજે 100 રૂપિયા મળ્યા એટલે હું 100 રૂપિયા હું સુધીમાં વાપરી નાખું, કેમ કે મારા ફાધરે કીધું વાલે 100 રૂપિયા તારા ખીચા ખર્ચ માટે વાપરજે, વાપરી નાખ્યા. બંધુ સ્ટાર હોટલ સિનેમા સાંજે 100 રૂપિયા પૂરા. ઠીક, બીજો દિવસે મજા આવી 100 રૂપિયા વાપરવાની. બાપાજી જરા બીજા 100 રૂપિયા આપજો, તમે કાલ આપે બહુ મજા આવી મને, તો આજ બીજા આપી દો. તમે રોજ આપો મને, કઈ વાંધો નથી. કે પૈસા આપણી પાસે છે, 100 રોજ લઈ જા. તું 100 રૂપિયા વાપરવામાં મને કઈ તકલીફ પડે એવું નથી. પણ આજે 100 આપ્યા ને આજના તે 100 વાપરી નાખ્યા તો તને કાલનો વિચાર કેમ ન આવ્યો એનો મને એની મને ચિંતા થાય છે. 100 રૂપિયા વાપર્યા એની ચિંતા નથી થતી. એમ કે એનો અર્થ શું થાય છે કે દીર્ઘ દ્રષ્ટિનો આ વિષય છે. ટૂંકી દ્રષ્ટિવાળાનું આમાં કામ નથી, એની દીર્ઘ દ્રષ્ટિ હોય. જયારે અનંત કાળ મારું અસ્તિત્વ રહેવાનું છે, અનંત કાળ મારું અસ્તિત્વ રહેવાનું છે, તો એની વ્યવસ્થામાં શું વિચારી છે? આજે નાની મોટી વ્યવસ્થા તો હું વિચારું છું કે નથી વિચારતી, તો અનંત કાળ માટેની વ્યવસ્થામાં શું મારી વિચારે છે? એવું બધું વિચાર આપવો જોઈએ. અપેક્ષા વૃત્તિ પડી છે અને જેટલી અપેક્ષા વૃત્તિ છે એટલું દુખાવાનું છે. અપેક્ષા વૃત્તિનું ફળ દુઃખ સિવાય બીજું કઈ નથી. પછી ગમે ત્યાં હોય તમારી અપેક્ષા, એનું ફળ દુઃખ જ છે. હવે હું એક સામાન્ય વાત કરું, કે તમે તમારા ઘરમાં રહેતા હોય તો તમારે રાંધીને ખાવું પડે કે ન ખાવું પડે. પછી આપણે આપણા પેટ ભરવા માટે રાંધીને ખાવું પડે, એટલો પરિશ્રમ તો આપણે કરવો જ પડે. તો પછી આ પરિશ્રમ આપણે નથી કરવો પડતો, અને આપણે કઈ રીતે કન્સિડર કરીએ છીએ? બરાબર છે, તમારે હેલ્થ બરાબર નથી તો તમે આ સગવડ ન મળી તો ભૂખ્યા રહેત,
બરાબર છે,
કે રાંધીને ખાત. એમ વિચારવું જોઈએ, આપણે પરિશ્રમ કરવો જ છે, આપણે પરિશ્રમ કરવો, એમને આપણે લાભ લેવો નથી, એ અભિપ્રાય હોવો જોઈએ. છતાંય ઓવર સગવડતા મળતી હોય તો એની ખટક રહેવી જોઈએ. આપણે તો પરિશ્રમ કરતા નથી, આપણને સગવડતા, આપણે સગવડનો લાભ લઈ રહ્યા છીએ, આપણે પરિશ્રમ કરતા નથી, આપણે સગવડનો લાભ લઈ રહ્યા છીએ, એમ ખટક રહેવી જોઈએ. જેટલી અપેક્ષા વૃત્તિ છે એ તો હાનિકારક છે, અને આ બધા પ્રકારની અંદર જે યોગ્યતાઓ છે એ તમને વિકાસ થવામાં તમને ખબર ના પડે કે તમે કેમ વિકાસ થતો નથી. તમને એમ જ થયા કરે કે કેમ હું આગળ વધતો નથી, કેમ, પણ ક્યાંથી વધો, તમારે આ બધું પડ્યું છે, કેટલું આગળ વધી ન શકાય. આવી બધી અયોગ્યતાઓ કામ કરતી હોય ત્યાં યોગ્યતા વર્ધમાન થાય જ ને. પ્રયોગ કરતા હોય તો મજા આવે,
આવી રીતે પ્રયોગ થયો આજે, તો પછી છાયામાં બેઠા બેઠા પછી તો આજ પછી દુખવા માંડ્યા, ત્યારે એમ થી ક્યાંય ઉઠો
ભાઈ, મજા નથી. કઈ નહીં, જે પૂર્વકર્મ નો ઉદય આવે એમાંથી મને ઇષ્ટનિષ્ઠ કેમ લાગે છે, અંદર શું મને એવું થઈ જાય છે, જ્ઞાન સિવાય બીજું થાય છે શું, સિવાય જ્ઞાન બીજું શું થાય છે આત્માને, એ તો કયો કઈ નથી થતું.
પોતે
વિકાસ કરી જાય આત્મા મુમુક્ષુતા નો, તો એ લેખે છે, મિત્ર બધું અલેખે જાય. જે તક મળી લાભ લેવો જ જોઈએ, લાભ ન લઈએ તો એ બધું નકામું જવાનું છે, અલેખે જવાનું છે. ચાલુ હતો અમે જતા હતા ત્યારે, અત્યારે બધું ડેવલપ કર્યું, બધું કન્સ્ટ્રક્શન કરીને. ઉત્સવના દિવસોમાં તો ઘણી ખાવા માટે જમવાના વખતે ખૂબ જ ગીડી હોય, ગીડી બહુ થઈ જાય, માણસો તો ઉત્સવના દિવસો હોય જ, અને ગુરુદેવ બિરાજમાન હતા એટલે માણસો તો આવે જ. કોઈ દિવસ ધક્કા મુક્કીમાં કોઈ દિવસ જવાનું નહીં, તમે શું, આપણે ટંગુ બહુ તો નહીં જમીએ, બીજો સીધો વિચાર એમ આવે કે ઝાડના છાયા નીચે જમ્યા વગર બેસવું સારું, આખા માથાકૂટમાં ઉતરવું નહીં ગાય. મિત્ર તો ક્યાં બેસવું, જગ્યા માટે પડા પડી ત્યાં ચાલતી હોય. બિલકુલ એમાં ક્યાંય જવાનું નહીં, પાછા સૌથી પાછળ રહેવાનું. શું અને ઠીક છે, ગમે ત્યાં ખૂણામાં બેસીને પણ જમવું હોય તો જમી લેવાનું, ન જમ્યું તો કઈ વાંધો નહીં, અભિપ્રાયમાં ત્યાં સુધી તૈયારી રાખવાની. માણસ સગવડ મળીને ફલાણું મળ્યું એ વસ્તુ તો બિલકુલ એમ જ, વૃત્તિ તો એમ જ આવવી જોઈએ. આપડે સૂત્ર વાંચ્યું ત્યાં ભણવામાં, અમુક શું પાહુણા, અમુક શું ક્યાંથી આ કાળ માં મુમુક શું ક્યાં છે? પૂછો ભાઈ, કઈ તમને તકલીફ હોય તો કહેજો, કઈ જરૂર હોય તો કહેજો, કઈ તકલીફ તો પડતી નથી ને. જરાક અચકાશો નહીં, મૂંઝાશો નહીં. પેલા ને ગમે એ કે નહીં, આપણે કઈ અપેક્ષા નથી રાખવાની. મંદિર તો હું સ્કૂટર લઈને આવતો હતો સ્વાધ્યાય આપવા માટે, સ્કૂટર ઉપર આવતો હતો ને. પછી સ્કૂટર લઈને વળતા જતો હતો, એમાં ટાવર પાસે પેટ્રોલ ફૂટી ગયું, એટલે રિઝર્વમાં ગાડી હતી પણ પછી પુરાવામાં ધ્યાન ન રહ્યું, પણ ગમે તેમ સ્કૂટર દોરીને ઓલી પોલીસ લાઈન બાજુ થી હું પેટ્રોલ પંપ બાજુ જતો હતો, દોરીને જવું પડે. ઉનાળાના દિવસોમાં તો જરા તડકો થઈ જાય, વળતા સ્વાધ્યાય પૂરો થઈ જાય, એટલે 8-9 સ્વાધ્યાય હોય તો 9:30-9:30 સારો તડકો થઈ જાય. સ્કૂટર દોરીને જાવ એટલે વજન નું હોય ને જરા, એટલે પરસેવો રેપજેપ તો થઈ જ જવાય. પોઝિશનમાં હું જોતો હતો, સુરેન્દ્રનાથ પાછળથી નીકળ્યો, સ્કૂટર દોરી મને, કેમ સ્કૂટર દોરીને જાઉં છું, પેટ્રોલ ખૂટી ગયું એટલે પેટ્રોલ પંપે લઈ જાઉં છું એને બીજું હું. તો અમારા ઘરે તો અમે પેટ્રોલ રાખીએ છીએ, કે તમે કહી દેવું તો ને તો થોડુંક નાખી દે, 1/2 લિટર અથવા બીજા અમે પુરાવ્યા હોત ને તમે બીજું લઈ જવું તો અમારે ત્યાંથી. બીજું મને એવો વિકલ્પ આવે નહીં, એનું શું કરવું, વિચાર જ ન આવે એવો. નહીતર તો તમારું ઘર નજીક હતું ત્યાંથી ટાવર થી, પણ એ વિચાર આવે ને કે આનું આમ કરીએ તો સગવડ લઈએ, આમ તો સગવડ રહે છે, એ વિચાર ન આવે. આપણે આપણી રીતે જ કામ કરીએ, બીજી રીતે કામ ન કરીએ, વિકલ્પ જ ન આવે. પછી મને કે મને આપી દો, હું પુરાવે મૂકી દઈશ કે તમે આ લઈ જાવ, ઘરે વ્યાજ આવે. વિચાર કરે એટલે તરત જ ડેવલપ થાય, તો સમજણ નો વિષય છે આ તો. સમજણ ન હોય એ સમજણ આવે એટલે તરત જ પોતાના લાભ ની સમજણ આવતા કેટલી વાર લાગે. સમજણ લેવા માટે તો સત્સંગ છે.
એના અભિપ્રાય પછી અત્યારે જે કીધી રીતે મુમુક્ષુ પણ આનો નતો અભિપ્રાય, ચાલો મુમુક્ષુ ને તકલીફ પડશે ને આપણે એની હેલ્પ કરીએ, ધર્મશાળામાં અભિપ્રાય
ઠીક
શું કારણ
છે? યથાર્થપણે કહેવાય, યથાર્થપણે
એટલે હું એમ જ અનુભવું છું કે મારું નથી, બીજા કોઈ લક્ષ્ય શું કારણ છે?
કલ્પના ચડી જાય તો બીજી વાત છે. જે વસ્તુ પ્રત્યક્ષ છે એના કારણ શું આપવું? અગ્નિથી દજાય તો પ્રશ્ન કરો, શું કરવા દેજાય છે? અગ્નિથી શું કરવા દેજાય? પ્રત્યક્ષ ચકાય છે, બજાય છે. જન્મ કોણ થયો? તમારા ફેમિલી ના વિરોધ તરીકે બોલાવે છે, એનો જન્મ કોણ થયો? બીજા નથી. તો પછી એને કેમ અનુભવાય કે બીજાનો જન્મ થયો? અનુભવાય કેવી રીતે? અનુભવાય અનુભવી હોય તો કેવી રીતે અનુભવાય? જો એમ અનુભવ હતો, અપીરન્સ મારા નથી, એમ નક્કી કરવું પડે. એમ અનુભવ થાય છે તો આ તો ઠોસ વાસ્તવિકતાનો વિષય છે. આપણો જે વિષય ચાલે છે એ ઠોસ વાસ્તવિકતા, હાર્ડ ફેક્ટ જેને કહેવાય, એ વિષય ચાલે છે. કોઈ કલ્પના આધારે, કલ્પનાના આધારે કોઈ વાત લેવી નથી ને લેવાની પણ છે. એવો વિષય છે. મોક્ષ માર્ગ માં કલ્પના ન ચાલે, કેમ કે બંધ માર્ગ છે એ હકીકત છે, સંસાર માર્ગ છે એ હકીકત છે, જીવ દુખી થાય છે એ હકીકત છે. અને સુખ શોધે છે એ પણ એક હકીકત છે. સંસારમાં કયો જીવ સુખ શોધતો નથી બતાવો? કોઈ જ સંસારી જીવ બતાવો કે જે સુખ ઈચ્છતો નથી ને સુખ માટે પ્રયત્ન કરતો નથી? છે કોઈ? તમે કેવી રીતે આ ફેક્ટને કેવી રીતે તમે ઇગ્નોર કરી શકો? પૂર્વગ્રહ પ્રી કોન્સેપ્ટ અચ્છી ચીજ હૈ. તો રસાઈ ગઈ આવી ગયા ઉદય કાલ મેં જ્યાં તક ફ્રી કોન્સેપ્ટ ખડા હૈ તો ઉદય કે કાલ મેં રસાઈ ગયા આપ નહીં રોક સકતે નહીં રોક સકતે પહેલે આપકો યે કોન્સેપ્ટ કો રિમૂવ કરના પડેગા ક્યાં સલટાના પડેગા જો ઉલ્ટા કોન્સેપ્ટ હૈ ઉસકો સલટાના પડેગા વરના તો ઉદય કે કાલ મેં રસાઈ ગયા આવેગા રોક નહીં સકતે કોઈ ભી इसीलिए तो ये अध्याय है मुमुक्षुता है गलत अभिप्राय मिटाने के लिए और बदलाने के लिए तो ये साध्या है ये सत्संग है और इसका प्रोसेस है अभिप्राय बदलेगी ना कोई परिणाम बदल नहीं सकते नेक्स्ट टू इम्पॉसिबल तो पूर्णिमा चाहिए कोई चीज इष्ट अनिष्ट है ही नहीं हम कल्पना करते हैं तो उसको प्रयोग से बदला जाता है जैसे कि हमको खाने में रस आया फिर क्यों छोड़ देते हैं इस आइटम को तो हमारी कल्पना छूट गई कुछ खाने के बाद हमारी कल्पना छूट गई फिर भी कोई खिलाता है मानो कि आपको बहुत भाती है और खिलाएंगे तो उसको कहते हैं कि अब तो तोबा तोबा हो गया हमको खाते खाते क्यों तो हमारी कल्पना छूट गई इसको कोई कल्पना नहीं रही कल्पना को कोई बेस तो होता नहीं कल्पना तो हवा में चलती है ऐसे ही मूल में से जो अभिप्राय बदलना है वो तो संसार से परिमुक्त होने की जो भावना है वो भावना अंतर से उठे तो संसार के कारणभूत जितना भी अभिप्राय और परिणाम है उस पर उसके विरुद्ध भावना है तो उस पर उसकी असर आएगी मूल में वो बात है तो अपने को संसार से मुक्त होना है या नहीं होना है अगर होना है तो इसके प्रोसेस में आना पड़ेगा बस ये परिभ्रमण का निषेध आना चाहिए उतना कड़ा निषेध है कि हमारे परिभ्रमण के जो परिणाम हैं उन हुए हैं और हो रहे हैं उनका पश्चाताप हो जाए हमने भगवान की आज्ञा का उल्लंघन किया है शास्त्र की आज्ञा का उल्लंघन किया है अपराध किया है तो उसका पश्चाताप होना भी जरूरी है जहाँ तक पश्चाताप नहीं होगा वहां तक वो अपराध करने का अभिप्राय कहाँ से मिटेगा और अपराध करने का अभिप्राय नहीं मिटेगा तो अपराध करने का परिणाम कहाँ से मिटेगा तो नहीं मिट सकता નિવેદન છે એમાં પશ્ચાતાપ પણ છે દોષ છોડવાનો અભિપ્રાય પણ છે પણ એટલું પર્યાપ્ત નથી કેમ કે અપરાધ ઘોર અપરાધ થયો છે સાધારણ અપરાધ નથી અને એની સાબિતી શું ઘોર અપરાધ થયો છે એની સાબિતી કે એનું ફળ પરિભ્રમણ ચાલુ છે પરિભ્રમણ એ કોઈ નાની મોટી સજા નથી દુર્ગતિમાં જીવ જાય છે દુર્ગતિના જીવોને જોઈએ છીએ આપણે
પછી નાની મોટી તો સજા નથી. ઘોડો ભલે સંઘની પંચેન્દ્રી હોય, મીઠો હોય તરસો હોય તો ગાડીએ જોડીને ચાબુક મારીને હાંકાવે, ચલાવે કે ન ચલાવે, બળદ ભીખો હોય કે તરસો હોય અને હાર મારીને ચલાવે કે ન ચલાવે. નાકમાં એને દોડું કાનું પાડીને દોડું નહીં શકે. જરાક કસાય આવે ને જરાક ઉકળાટો કરે એટલે સીધું ખેંચે કે ન ખેંચે, સીધું દોર થઈ જાય પાછો. આ તો સંઘની પંચેન્દ્રી ના, જેમ નીચે જાય એમ દુઃખ વધતા જાય. તો એ તો અપરાધ ની સજા છે કે બીજું કઈ છે? જો અપરાધ ઘોર છે તો એને મટાડવાના પરિણામ પશ્ચાતાપ ના પણ એટલા જ ઉગ્ર થવા જોઈએ, તો એ ભૂસાય. તમે બહુ જ ઘાટા અક્ષરે લખો હોય તો ભૂસાડવા માટે પણ તમારે સરખી રીતે ઘસવું પડે કે નહીં? ઝાંખા અક્ષરે લખ્યું હોય તો અલગથી ભૂસાઈ જાય. આ તો અનંતકાળના પરિભ્રમણમાં કેવા કેવા પરિણામ કર્યા છે, વિગતમાં જવાના પરિણામ કર્યા છે. કોઈ પણ જીવ જે મોક્ષ માર્ગે ન ચડે તો અમુક બાંધેલી મુદતમાં એને નિગોદમાં અવશ્ય જવું પડે. લિમિટેડ પીરિયડમાં નિગોદમાં જવું જ પડશે. એનો અર્થ કે લિમિટેડ પીરિયડમાં એના નિગોદમાં જવા લાયક પરિણામ થયા વગર રહેશે ને, થયા વગર રહેશે ને એવી યોગ્યતા અત્યારે હંગરીને બેઠો છે. કૃપાલગુરુ જે લખ્યું છે એ તો કેટલા ભાવના અનુભવ ના નિચોડ છે વાત લખી છે, એ કઈ એમને અધરથી ફેંકેલી ચીજ નથી. કઈ ઘણા ભાવના અનુભવ પછી એનો નિચોડ કાઢીને વાત લખેલી અને પોતાના અનુભવથી અનુભવ સિદ્ધ કરીને લખેલી છે. અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. એટલે આપણા માટે તો એ મંત્ર જ છે, જે વચનો છે એ ટંકોજ કિરણ છે અને મંત્ર છે. અને મરતાને બચાવે અને મંત્ર ન કહેવાય તો શું કહેવાય? એ કયો એ ઉપમાય ઓછી પડે છે. મનુષ્ય પર્યાયમાં મુખ્ય દુશ્મન છે માન છે. એટલે તો કૃપાળ દેવો કહ્યું કે માન ન હોત તો મોક્ષ અહીંયા હથેળીમાં હોત. આ પર્યાયમાં થોડી મુશ્કેલી છે અને દરેક મનુષ્યને એ પ્રકારના ભાવે છે.
આમ તો ખ્યાલમાં આવે છે એટલે અધિક ગુણવાન ઉપર લક્ષ થાય એટલે પોતાનો ખ્યાલ આવી જાય છે આપણે ઘણું બાકી છે, પોતાની ક્ષતિ દેખાય એટલે માન ઉતરી જાય. ગાથા લીધી છે ને સાતમા સિદ્ધિમાં, માનાદિક શત્રુ મહાનિરીક્ષણ લે મરાય જાતા સદગુરુ ચરણ માં અલ્પ પ્રયાસે. કેવી સરસ ચાવી બતાવી છે, અલ્પ પ્રયાસે જાય. બસ ગુરુ ની માનતા જોવે તો પોતાથી માન કોઈ ને મોક્ષો ને જોવે કે ગુરુ ને જોવે કે સત્પુરુષ ને જોવે, તરત જ ખલાસ થાય.
પકડાયો એની સેવા માંથી અસરવતા થઈ જતી, પછી આ ભૂલ અભિપ્રાય પકડાયો આજથી સુધારો તમને.
એ બાબત માં તમે 100 એ 100% વાંધો લ્યો, બીજી બાબત માં પછી કઈ
નહીં.
નુકસાન પોતાને થાય, ઘરમાં કે બહાર ગમે ત્યાં નીતિ તો એક સરખી જ. સરળતા અને મધ્યસ્થતા જોડાયેલા છે,
મધ્યસ્થ ભાવે એટલી વિચાર શક્તિ હોય પોતાની તો જ એટલો સરળતાપૂર્ણ વ્યવહાર રાખી શકે.
અધૂરી હશે બોલ મને એમ છે, બોલવાનું બંધ કરવું છે. બીજા કામ માં આડું હાલ પછી બીજા કામ માં આડું હાલવાનું થાય કેવું કઈ ન થાય,
બોલવાનું
એમાં તો બહુ સીધી વાત છે કે એના કામ માં આપણે માથું મારવું નહીં અને તમારા કામ માં એ માથું મારે
નહીં,
એનું કારણ હું તમને કહું કે આપણને આપણું કામ માથે આવેલું કરવું પડે છે, માથે આવેલું કરવું પડે છે ને તો નિવૃત્ત થઈને આપણે આપણા કામમાં ન લાગી જઈએ, છતાં પણ અમુક ઉદય છે એ માથે આવેલું કરવું પડે છે, હવે માથે આવેલું કરવું પડે, એ સિવાય બીજાના કામમાં માથું મારવા જવું એટલું બધું કરવા આપણે એવી નવરાસ ક્યાં છે આપણને? મારે મારું કામ માથે આવેલું કર્યા વગર છૂટકો નથી. હવે એ જ માન માન કરતા હોય ત્યાં બીજાના કામમાં ક્યાં માથું મારવા જા? પ્રશ્ન નથી રહેતો. પછી તો અવકાશ જ નથી કોઈના કામમાં માથું મારીએ તો ફ્રિક્શન થાય ને.
મુંબઈ માં રહ્યા ત્યારે કઈ દિવસ કોઈ કર્યું નથી ઘરનું કામ, એટલું સવારના ગયા રાતના પાછા આવી બજાર માટે. તેમ છતાં ક્યારેક કામ નું પ્રેશર વધી ગયું, આ બાજુ આપડે સંસ્થાનું કામ ચાલતું હોય, આ બાજુ ઘરનું કામ કરીએ પણ છે, નથી કરતા એવું કયા નથી, પણ પ્રકૃતિગત ને હિસાબે એવી રીતે ક્યારે હું ના બી પાડી દઉં છું. મારે પૂરી
થાય ના થાય બીજી વાત છે, ફિક્શન માં નહીં આવું. ફિક્શન માં આવો તો પરિણામ તમારા કસાય કસાય ની તીવ્રતા વાળા થઈ જાય. સરળતા રાખે આપણું કામ
ખૂબ જ
મોટા ભાગે સવારે તો ખાસ તો શૈલેષભાઈ ને અનુલક્ષી ના વાત હતી, એ સમજી ગયા હતા, મીતાબેન સમજી ગયા હતા, રિપીટેશન થઈ ગયું હતું. એ લોકો એવું બને છે, ખાસ કરીને શૈલેષભાઈ ની પ્રકૃતિ અસરળતાની છે એ બાબતમાં. જયારે કઈ બી ફ્રિક્શન થાય એટલે એ બધું પછી આડું હાલવા માંડે એમ ગાડું. કામ ભી કહા હૈ ક્યા હૈ સત્સંગ ફિર ભી ક્યા હૈ અધિકાર સે બાત નહીં કરકે સમજાને સે બાત કરના અચ્છા હૈ અધિકાર સે બાત કરને મેં ક્યાં કે ફોન બિગડતા હૈ પણ એ તો વધારે પડતી ફુરસદ હોય બીજાના કામમાં માથું મારે, અથવા જેને ભાન ન હોય કે મારે ટાઈમ ની કેટલી કિંમત છે એકબીજાના માથું મારે તો શું કરવા, મારે શું જરૂર હોય? આપણે તમારા કામમાં માથું મારવાની મારે શું જરૂર? મને તો કોઈ નકામી વાત કરે ને ત્યારે ઉપયોગ મારે સાંભળવું નહીં, કરીને પૂરું કરી નાખું. હમ રસ માં એટલે ઉપયોગ જ ના લાગે, પેલા ને કહેવાનો રસ એટલે હું હા કરીને પૂરું કરી નાખું. મને એની વખતે મને પૂછે કે તમારે મેં શું કીધું, તમે કોઈ મારો ખ્યાલ નથી, મારું ધ્યાન નથી. આપણને ક્યાં એવી ફુરસદ છે? નકામે વાતો પડવાથી ફાયદો શું આપણને?
આપને એક
बोला था कि जब आप प्रकृति अपन को नहीं करनी चाहिए तो मुझे बहुत बहुत लगता है कभी कभी, क्योंकि यदि क्या जेंट्स होते हैं कोई बॉयज होते तो अलग भी रहते कि उन लोग के पास साथ होने से कुछ हाउस रेस्ट रहता तो अब आजकल नहीं तो थोड़ा डर लगता है। अभी भाई प्रकृति में कभी कभी सोचते कि क्यों इतना भय प्रकृति होती तो फिर भी वो होती रहती है। कभी कभी ऐसा लगता है तुम जो नहीं करना है
हो जाता है बहुत तीव्र हो गया है पूर्व में इसलिए हो जाता है बार बार, बाकी कुछ होने वाला नहीं है, भय रखने की कोई जरूरत नहीं है। ભય છે કલ્પના છે, બીજું કઈ નથી, આત્માના શું થાય, અવ્યાબાદ સ્વરૂપ એને શું થાય, કોઈ બાધા તો કરી શકે નહીં, કોઈ અડી શકતું નથી, કોઈ સ્પર્શી શકતું નથી, કઈ થઈ શકતું તો નથી,
થોડી ઘણી કોઈ સત્સંગમાં રુચિ થઈ હોય તો એ પણ ધોઈ નાખે છે, તો એમાં મારે ક્યારેક એવું થાય છે કે એવા ક્યારેક બોલ આવે ત્યારે મારા મોટા ભાઈ છે કે મારા સસરાની લોકો છે એની ઉપર સાંભળતા સાંભળતા લક્ષ એની પર પહોંચી જાય, પછી આ બહારની ક્રિયા બધી આ લોકો કેવી રીતે કરે છે આ બધું, એટલે પોતા એ લોકોને એમ લાગતું હોય કે પોતે દેવશાસ્ત્ર ગુરુને માને છે, એટલે બધું બહારના બધાને બરાબર લાગતું હોય, પણ અંદરમાં લોકસંજ્ઞાનો જે સડો છે એ અંદરમાં બહુ જોરથી કામ કરતો હોય, એટલે એ સાંભળતા સાંભળતા લક્ષ ક્યાં જાય એ પણ ખબર પડે કે જો આપણું લક્ષ ક્યાં જાય છે અને આપણે અપર લક્ષ્ય સાંભળીએ છીએ અત્યારે એ પર લક્ષ થાય છે આપણું અત્યારે, પછી આપણે પરિણામના ઉપયોગને પાછા ખેંચી લઈએ આપણી ઉપર, એવી રીતે એવા જયારે બોલ ક્યારેક આવે ત્યારે બાજુ સહેરી સહેરે નજર પહોંચી જાય એ વખતે સાંભળતા સાંભળતા, પછી એ હોય કે પછી બીજા કોઈ મોક્ષો જે કોઈ આપણા જે છૂટા પડી ગયા હોય સાંભળતા સાંભળતા એની પર લક્ષ ચાલી જાય, ત્યારે એમ ખ્યાલ આવે કે આપણે સ્લીપ થઈએ છીએ અત્યારે આપર લક્ષનું સેવન થાય છે સાંભળતા સાંભળતા,
એટલો આપણને એ વિષય ગ્રહણ થવામાં અવરોધ થાય, જેટલો એ રીતે લક્ષ જાય એટલો એ વિષયનું ગ્રહણ થવું ના બને,
એ વખતે પછી આપણે પાછો ખેંચી લઈએ કે ભાઈ આપણને આ પરિણામ આપણામાં અત્યારે કેટલી ડિગ્રીમાં ચાલે છે કેટલા પ્રમાણમાં ચાલે છે એમ કરીને સાંભળવા લાગી જઈએ પાછા, પણ એક વખત તો એ રીતે પહોંચી જાય
પણ તો જેટલો
જાય છે એટલું તો નુકસાન જ છે,
નુકસાન જ છે ચોખ્ખી વાત
એનું ઓવર કામ જે હોય એ પણ હું સારો દેખાવ એટલા માટે એનું ઓવર કામ પણ ફેરવાનો ભાવ આવી જાય છે, ફેરવું જ પડે છે, કરવું પડે એવું નહીં, આપણે આપણે સારા દેખાવાના અભિપ્રાય થી આપણે ફેરતા હોઈએ છીએ ખરેખર જરૂર નથી, હવે એમાં શું થાય એનું જે ફેરવામાં જઈએ એટલે આપણી કંપની જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ ના આવે, તો એને ચોખ્ખી ના પડી દેવી જોઈએ આપણે, એનું ઓવર કામ ના કરાય ને
સમજાવી દેવાનું કામ કરવાથી આમ થાય છે,
એનો લાભ જોવે
આપણે બરાબર ભલે એનો લાભ જોવો, પણ આ એક કામ બગડે છે ને એક કામ તો આ કામ બગડશે કે
ઔપચારિક મીટિંગ માં બેઠા હતા એમાં બી આપણને પૂછે જવાબ આપીએ, પણ જે ઓવર ન પૂછતા હોય ને એનો બી જવાબ બહુ આપતો હતો. ખ્યાલ આવી જાય કે જો ઓવર જાય છે છતાં અહીંયા આમ જવાબ આપી દઈએ બીજા વચ્ચે વાત કરવામાં.
શું કરવા એવું કરવું, એની પાછળ અભિપ્રાય શું છે?
એમાં જોઈએ કે આ વિષયમાં કંપનીને આ રીતે ભૂલ છે ને આ રીતે માલ બરોબર આવવો જોઈએ ને પૂછવું જોઈએ ને એ રીતે ભાવમાં જો ફેરફાર થઈ ગયો હોય એમાં સલાહ સૂચન થઈ જાય. આપણને તો કંપની બાય જે ઓર્ડર કરે એ રીતે આપણે ચાલવું પડે ને એના બદલે પછી એ વરી જુદો ભાવ કહીએ, આપણે વરી કંપની જુદો ભાવ કહીએ, તેમાં ફ્રેક્શન થઈ જતું હોય. છતાં એની હાય હા રાખીએ એમ હોવે તો ન જ જવાય આપણે.
આપણે તો નોકરી કરવી અને બીજી માથા પર શું કરવું, નફો નુકસાન તો એના ઘરમાં જવાનું છે, તમારા ઘરમાં છોડાવવાનું.
अभी मैंने आपको बोला ना कि मुझे भय लगता है, कभी कभी मुझे ऐसा होता है कि मेरे को भर के भय ज्यादा, जब भय होने लगते हैं एकदम ज्यादा तो जाती जाती मतलब एकदम उदास हो जाए थोड़ा थोड़ा, एकदम उदास जैसा थोड़ा थोड़ा होने वो भय के जैसे भय होता है ना तो उससे मुझे थोड़ा बहुत डर लगने लगता है. तो अंदर अंदर में મુજે થોડી સી ઉદાસીનતા હતી, મેં જયપુર ગઈ હતી ને તો જયપુર બોમ્બે તો થોડે થોડે પિક્ચર દેખને કે હોતે થે વો સબ ડરાવને હોતે થે તો ઉસકે સીન અભી તક યાદ આતે મુજે તો ઉસસે બહોત ડર લગતા
સમજમે નહીં આયા પીછે વાલે બાત.
તો જયપુર મેં જાકર ઓર બોમ્બે મેં જાકર મેં ડરાવને પિક્ચર જયપુર દેખા થા તો
રસ લે લીયા છે. ના ટીવી દેખતી હો?
પછી પતાવી દેવાના
એવું તો કઈ બનતું નથી કોઈને કે એક કામ કરે તો બીજા વિચાર આવતા જ ન હોય. તમે એ કામ કરતા બીજા વિચાર તો આવતા જ હોય છે, તો પછી આ બાજુનું ન ચાલે એનું શું કારણ? તમારે મુખ્યપણે રાંધવાનું કામ હોય એ મુખ્ય તો એવું જ હોય ને, એટલે રાંધતા રાંધતા બીજા વિચાર ના આવતા હોય એવું થોડું બને છે. નિયમ એવો છે પરિણામ નો, હજાર કામ હોય એક નહીં, પણ જેની રુચિ હોય એનું અંદર માહિલા જ કરે. આ પરિણામ નું નિયમ છે. આપણે રુચિ ની ખામી બધી ખામી કામનું તો બાંધ છે. કોઈના માટે નહીં, કામ આવે એટલે અમારે આ બધું ન ચાલે એ બાનું ખોટું છે.
બરાબર,
કેમ? પરિણામ તો પરિણામ ના વિજ્ઞાન થી ચાલે છે.
હાજી,
આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા. દરેક પર્યાય ઓરિયન્ટેડ પોઝિશન છે અને વસ્તુ પોતે ગુણધર્મ વાળી હોવાથી સાયન્ટિફિક રૂલ પ્રમાણે પોઝિશન ઊભી થાય.
કોઈને કોઈ નિશ્ચય ને અનુસરતા હોય ને, કોઈને કોઈ પોતાનો જે કોઈને કોઈ નિર્ણય હોય એને અનુસરતા હોય ને, કોઈને વિપરીત હોય તો વિપરીત.
પરિણામ પરિણામ નો નિયમ ઠીક ચાલે, વિપરીત કેવા વિપરીત છે. હા, એટલે એનું વિજ્ઞાન
છે,
એનું વિજ્ઞાન છે.
પછી કોઈ નિશ્ચય હોય તેને સહેજ એવી રીતે ચાલે,
ધ્યેય અને નિર્ણય ને અનુસરીને ચાલે, અથવા રુચિ ને અનુસરીને ચાલે.
બરાબર છે.
જે જ્ઞાની થાય છે એવા જે જ્ઞાન દશા પહેલાની મુમુક્ષુની ભૂમિકા, તો એને એને કઈ ઉદય બધા વ્યાજ્ઞા હોય છે, તો જ્ઞાન દશામાં નથી વ્યાજ હતા, તો મુમુક્ષુ દશામાં તો ક્યાંથી જવાના હતા? તો પૂર્વકર્મનું સર ઉદય ચાલતા હોય છે, અંદર ઓલું હાલા જ કરે, ગમે કામ કરતા, હાલતા ચાલતા ખાતા પીતા અને કોઈ બી કામ કરતા, એને અંદર જે રુચિ થઈ ગઈ એને એ જ ચાલ્યા કરે, પછી જ નાની થાય. સહેજ ચાલ્યા કરે, કરવું ન પડે. જે બદલાય એટલે પરિણામ જેને અનુસરીને ચાલે છે. ભાવના અનુસાર રસ રુચિ પણ ભાવના અનુસાર
કહી શકે.
બીજા એવા એટમોસ્ફિયરમાં હોઉં કે જ્યાં પુરુષાર્થ બહુ ના થતું હોય, કે બીજું કોઈ સંસારિક એટમોસ્ફિયર કંઈ પણ એવું હોય જ્યાં મનતા હોય આ પરમાત્મા, જ્યાં એવું કંઈ દેખાય તો મારા પરિણામમાં એની ઇન્ફ્લુઅન્સ બહુ આવે છે. એ લોકો પણ મન ચાલે છે તો હું મન ચાલુ પછી મને તરત ખ્યાલમાં આવે છે કે આવું કેમ થાય છે, શું અભિપ્રાય છે.
એની તો પોતું ગોતવું પડે ને કે આમ શું કરવા, કયા અભિપ્રાય થી મને આમ છું. હું તો પોતે શોધ, પોતાના પરિણામ ના અભિપ્રાય ની શોધ તો પોતે જ કરવી જોઈએ. અને પછી મારો અભિપ્રાય શું હતો વિચારીએ તો પકડાઈ જાય. ઉદય મન ચાલે છે એટલે હું મન ચાલે.
એવું એટમોસ્ફિયર હોય ને કે જ્યાં સત્સંગની વાત ન હોય ને કોઈ બીજું એટમોસ્ફિયર હોય તો એવા એટમોસ્ફિયરની અસર બહુ આવે છે ને, એવું થાય છે.
અસત્સંગની અસર બહુ આવી જાય.
અસત્સંગ પણ કોઈ બહુ મોક્ષ પણ હોય કે જે બહુ વિશાળ ના કરતો હોય તો કંઈક દેખાય તો મને થાય, મારામાં પણ મનતા આવી જાય છે.
ટૂંકમાં સંઘની અસર તરત આવે છે. અરે યોગ્યતા જ એવી છે કે સંઘની અસર તરત આવે છે તો સત્સંગમાં વિશેષ રહેવું, કેમ કે યોગ્યતા એવી છે કે એની અસર આવે છે જલ્દી. આપણે તો વિવેક કરવો જોઈએ આપણી યોગ્યતા જોઈને.
હું શું થાય છે કે કોઈ ઢીલો મનુષ્ય હોય ને એની સાથે પોતાની કમ્પેરિઝન કરે ને એટલે ઢીલો પડી જાય. મને પણ એવું થતું એટલે આપણે વધારે ચટપટી લાગી જાય. આમ ઠંડો ઠપ જઈને બે હતો શું થઈ શકે છે આપડો આધાર ન લઈએ.
સૌ લે એ બધી રીતે અવળું લે બધી રીતે અવળું લે. જરૂરત દેખાવી, જરૂરત લાગે તો ન છૂટે. દવા પીધા પછી તબિયત સારી ન થાય કે દવા છોડી દે છે. ડાક્ટર દવા આપી તબિયત સારી ન થઈ એટલે કે ચાલો મૂકો માથે ખોટો નથી તબિયત, દવા લઈ તો ક્યાં સારું થાય એમ થોડું બધું પાછળ લાગીએ છીએ. સુમતીભાઈ નથી, સુમતીભાઈ નથી અંદર કર્મ નું એ પ્રકાર ના ઉદય માં અનુસરે છે, પરિણામ કર્મ ના ઉદય ને અનુસરે છે. વગર પ્રયત્ન ચાલે છે ને
કર્મ ના ઉદય પ્રમાણે સૌના પરિણામ પણ ચાલે છે.
સવળા નથી, એક શુભ ભાવ જ હોય છે, વિકલ્પ હોય છે.
રુચિ નથી કે
વિકલ્પ હોય છે. અત્યારે તમે સત્સંગમાં બેઠા છો, અને દુકાન નો કોઈ ધંધા નો કોઈ વિચાર આવી ગયો, અંદર એ ઉદય ચાલુ છે,
અંદર ઉદય ચાલુ છે,
પરિણામ ત્યાં ગયા. રુચિમાં સમજણ પૂર્વક નો પ્રયત્ન હોય છે અને આ એમને ચાલુ થઈ જાય. જેમ બીજો ચાલુ થઈ જાય એમ આ ચાલુ થઈ જાય. જેમ બેઠા છે કારખાના નો વિચાર એ અંદર ઉદય ચાલુ થયું એટલે જોડાણ થયું, એવી જ રીતે કોઈ એક પ્રકારના શુભ ઉદયમાં
કારખાને બેઠા.